તારીખ 14/2/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 832 833 અને 834 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 486
રૂપણામાં વિતરાગની પરંપરાને તોડે છે અને વિરોધતાની પુષ્ટિ કરે છે તે મિથ્યાત્મની પરંપરા ચલાવે છે. વક્તાનું બોધ ચાલે છે ને, કેવા વક્તા હોય એ વિષય ઉપર પહેલા અધિકારમાં વિસ્તારથી વિષય આવ્યો છે. શ્રોતાને પણ વક્તાનું સ્વરૂપ જાણવું, ઓળખવું, વિજાણવું આવશ્યક છે. એવું વિચારવા યોગ્ય નથી કે આપણે વક્તા નથી માટે વક્તાની વાત વક્તા જાણે. આપણે તો સાંભળીએ છીએ, આપણે કાંઈ વક્તા નથી. પણ વક્તાનો સંબંધ શ્રોતા સાથે છે અને શ્રોતાની જવાબદારી છે. તેથી શ્રોતાની ડબલ જવાબદારી છે કે શ્રોતાનું સ્વરૂપ પણ જાણે અને વક્તાનું સ્વરૂપ પણ જાણે. કેમ કે પોતાની યોગ્યતાને પણ ઓળખે અને જેની પાસેથી ધર્મ સાંભળવો છે તેની યોગ્યતાને પણ ઓળખે. એ બંને જવાબદારી શ્રોતાની છે. કહે છે કે કહેનાર વિતરાગતાના સિદ્ધાંતોને તોડતો હોય, જે પરંપરા ચાલી આવે છે એ સિદ્ધાંતની પરંપરા તૂટતી હોય અને વિરુદ્ધતાનું એટલે રાગાદી ભાવોનું પોષણ થતું હોય, એવો વક્તા મિથ્યાત્વની પરંપરા ચલાવે છે. પરંપરાનો વિષય થોડો વિચારવા જેવો છે. જે રૂઢી અને રિવાજની પરંપરા શરૂ થાય છે એમાં જે વિકૃતિ ઊભી થાય ને એ પરંપરા ચાલુ આવે છે, એ કોઈ વિતરાગની પરંપરા નથી. એવી પરંપરા અને પદ્ધતિ બુદ્ધિથી કોઈ વક્તા એ પરંપરા ઉપર વજન આપે, પદ્ધતિ ઉપર વજન આપે તો તે પણ યોગ્ય નથી. આટલો વિશેષ ખુલાસો છે. મૂળ શાસ્ત્રમાં એ વાત આવી છે કે પરંપરા પદ્ધતિ બુદ્ધિથી ધર્મ ન ચલાવાય. થોડો વિચારવા જેવો છે, નહીતર પરંપરા ઉપર તો જેટલી તકરાર કરવી હોય એટલી થાય. એવો વિષય છે. Thank you. વળી વક્તાના વિશેષ લક્ષણ આ પ્રમાણે છે કે એમ કરીને લીધી છે 17માં કે જો વ્યાકરણ ન્યાયાધિક આ મોટા મોટા જૈન શાસ્ત્રોને તેને વિશેષ જ્ઞાન હોય તો વિશેષપણે વક્તા પણ શોભે. વળી એ ઉપરાંત અધ્યાત્મ રસ દ્વારા પોતાના સ્વરૂપનું યથાર્થ અનુભવન જેને ન થયું હોય તે પુરુષ જૈન ધર્મના મર્મને ન જાણતા માત્ર પદ્ધતિ દ્વારા જ વક્તા થાય છે. માત્ર પરંપરા અને પદ્ધતિ દ્વારા વક્તા થાય છે. અંદરમાં એને અધ્યાત્મ રસ નથી અને સ્વરૂપનું અનુભવન એને થયું નથી. તેથી તો તેનાથી અધ્યાત્મ રસમય સાચા જૈન ધર્મનું સ્વરૂપ કેવી રીતે પ્રગટ થાય? જો એને જૈન ધર્મનું સ્વરૂપ તો અધ્યાત્મ રસમય છે એને જાણતો નથી, માત્ર પદ્ધતિ દ્વારા વક્તા થાય છે, અથવા કેમ વક્તા થવાય એવું શીખી લે છે, એવું શીખડાવવામાં આવે, એવું શીખી લે અને વક્તા થાય, તો એ પદ્ધતિ ને એ પરંપરા બરાબર નથી. આગળ પણ કહેશે જી, માટે આત્મજ્ઞાની હોય તો સાચા વક્તા પણ હોય. હવે અહીંયા આગળ વિશેષ કહે છે, વળી 14 વિદ્યામાં પણ પહેલા અધ્યાત્મ વિદ્યા પ્રધાન કહી છે, માટે અધ્યાત્મ રસનો રસિક વક્તા હોય તે જ જૈન ધર્મના રહસ્યનો વક્તા જાણવો. અધ્યાત્મને બહુ મુખ્યતા આપી છે, જ્યાં વક્તાનું સ્વરૂપ કહ્યું છે ત્યાં અધ્યાત્મની પ્રધાનતા લીધી છે, વક્તૃત્વની પ્રધાનતા લીધી નથી. ઘણા શાસ્ત્રોના જાણપણાને બહોળા ક્ષયક્ષમની પણ પ્રધાનતા લીધી નથી. વળી જે વક્તા બુદ્ધિવૃદ્ધિના ધારક હોય તથા અવધિ મનોપર્યજ્ઞાનને કેવળ જ્ઞાનના ધણી હોય તે તો મહાવક્તા જાણવા, એ પણ બધા વક્તા છે ને, એ તો મહાવક્તા જાણવા, એવા વક્તાઓના વિશેષ ગુણ જાણવા, એ તો ઘણા ગુણધારી છે. એ વિશેષ ગુણધારી વક્તાનો સંયોગ મળી આવે તો ઘણું જ સારું છે, પણ ન મળે તો શ્રદ્ધાના આદિ ગુણોના ધારક વક્તાઓ એમ. એવું નથી કે ગુણી હોય એ જ વક્તા હોય, શ્રદ્ધાન થાય ત્યારથી પણ વક્તા પણ હોય છે. એ પણ ન મળે તો શ્રદ્ધાના આદિ ગુણોના ધારક વક્તાઓના જ મુખથી શાસ્ત્ર શ્રવણ કરવું. એવા ગુણવંત મુનિ અથવા શ્રાવકના મુખથી તો શાસ્ત્ર શ્રવણ કરવું યોગ્ય છે એમ અહીંયા કહે છે, પણ પદ્ધતિ બુદ્ધિ વડે, પદ્ધતિ બુદ્ધિ વડે ત્યાં ફૂટનોટ કરીને અર્થ કર્યો છે કે આ ગ્રંથમાં કેટલેક સ્થળે પદ્ધતિ બુદ્ધિ શબ્દ આવે છે, તેનો અર્થ કે પદ્ધતિ એટલે પરંપરા, આ પરંપરા પદ્ધતિનો અર્થ અહીંયા પરંપરા, પરંપરા યા રીત રિવાજ તેને અનુસરવાને ટેવાયેલી બુદ્ધિ એને પદ્ધતિ બુદ્ધિ કહેવામાં આવે છે. અમારા સમાજની અત્યારે આ પદ્ધતિ થઈ ગઈ છે અને આ સામાજિક પદ્ધતિથી બરાબર બિલકુલ ફેરફાર થાય તો તે બરાબર નથી, એમ ધર્મ ન ચાલે. સત્ય અસત્યનો નિર્ણય કરવો જોઈએ, વિવેક કરવો જોઈએ, પણ પદ્ધતિ બુદ્ધિ વડે અથવા શાસ્ત્ર સાંભળવાના લોભથી શ્રદ્ધાનાદિ ગુણ રહીત એમ. શાસ્ત્ર સાંભળવાનો લોભ હોય, કોઈ સંભળાવનાર મળે તો અમે તો સાંભળવા તૈયાર જ છીએ. સાંભળવાના લોભથી શ્રદ્ધાનાદિ ગુણ રહીત પાપી પુરુષોના મુખથી એમ વિતરાગતાને તોડે છે ને, શાસ્ત્ર સાંભળવું ઉચિત નથી. એ વક્તાનું સ્વરૂપ કહેતા કહેતા શ્રોતાને શિખામણ આપી દીધી છે, કેમ કે વક્તા અને શ્રોતાનો સીધો સંબંધ છે આપસમાં. બરોબર, વક્તાના સ્વરૂપની વાત કરતા કરતા શ્રોતાએ શું કરવા જેવું છે એ વાત સાથે સાથે આપી દીધી છે. એ પદ્ધતિ બુદ્ધિ અને પરંપરાનો વિષય ત્યાં લીધો છે. એટલે અહીંયા જે પરંપરાનો વિષય ચાલ્યો છે કે જે પરંપરાને તોડે છે, પરંપરા તોડવા યોગ્ય પણ નથી અને ખોટી પરંપરાને પદ્ધતિ શરૂ થઈ ગઈ હોય તો એ પકડી રાખવા યોગ્ય પણ નથી. આમ છે આ કાળમાં શાસ્ત્ર ઓછા રહ્યા, અલ્પશાસ્ત્ર રહ્યા, અને જે અલ્પ સાહિત્ય રહ્યું જૈન દર્શનનું, ઘણું અલ્પ સાહિત્ય રહ્યું, એના પણ પૂરા અભ્યાસી કોઈ નથી. એના પણ વિશેષ પ્રમાણમાં અભ્યાસી બહુ અલ્પ જીવો છે. એક તો સાહિત્ય અલ્પ છે અને એના પણ પૂરા અભ્યાસી અથવા ઘણો અભ્યાસ કરનારા બહુ અલ્પ જીવો છે. હવે કરુણતા એ છે, આ વિષયની ટ્રેજેડી એ છે કે જે અભ્યાસી નથી, જેને ખબર નથી, એ એમ કહે છે કે અમને ખબર છે, માટે અમે કહીએ તેમ કરો, આ તકલીફ થાય છે. હું કહે છે કે પ્રરૂપણામાં વિતરાગની પરંપરાને તોડે છે અને વિરોધતાની પુષ્ટિ કરે છે, સિદ્ધાંત વિરુદ્ધ પોષણ આપે છે, તે મિથ્યાત્વની પરંપરા ચલાવે છે. તે ખરેખર ભગવાનના માર્ગની પરંપરા ચલાવતો નથી, પણ મિથ્યાત્વની પરંપરા ચલાવે છે. ખાસ કરીને જૈનને નામે પણ અન્ય સંપ્રદાયો જે શરૂ થયા એમાં આ પ્રકાર ઊભો થયો, તે મિથ્યાત્વની પરંપરા ચલાવવા લાગ્યા લોકો. મિથ્યા દ્રષ્ટિને વંદન કરે છે તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. 832 પછી ભલે સાધુ કહેવાય, આચાર્ય કહેવાય, ઉપાધ્યાય કહેવાય, સમ્યક દ્રષ્ટિ કહેવાય, પણ એ ખરેખર સમ્યક દર્શન રહિત હોય, એને વંદન કરે, એને માને, એ કહે તે બધું સત્ય જ હોય, એનું કહેવું બધું માનવું જ જોઈએ એમ કોઈ ચાલે છે તો તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. તે પ્રગટ મિથ્યા દ્રષ્ટિ છે અને એને સમ્યક દ્રષ્ટિ થવાનો અવસર પણ નથી. મિથ્યા દ્રષ્ટિ તો છે જ, પણ એમ માનતા એનું ભલું થાય અથવા એમ માનતા એને સમ્યક દર્શન થાય કે મિથ્યા દ્રષ્ટિ છે અને મિથ્યા દ્રષ્ટિ જ રહે, મિથ્યાત્વને જે પોષણ કરે, મિથ્યાત્વને દ્રઢ કરે અને એ સમ્યક દ્રષ્ટિ થાય નહીં, એમ પણ સાથે સાથે એમાં આવી જાય છે. હા, એ ધર્મ બુદ્ધિથી નથી કરતો, લૌકિક બુદ્ધિથી. રાજાને નહીં, પ્રધાનને પણ નમસ્કાર કરે અને શહેરની અંદર, બજારની અંદર સજ્જન પુરુષ સામે મળ્યા હોય, લૌકિક સજ્જનતા વાળા હોય, અન્ય મતિ હોય, તો એને પણ નમસ્કાર કરે, જય જિનેન્દ્રભાઈ સાહેબ એમ કરે, ભલે બોલે જય જિનેન્દ્રભાઈ સાહેબ એમ કરે, તો એ કોઈ ધર્મબુદ્ધિથી વંદન નથી. પણ ખાસ કરીને ધર્મના નેતા હોય, ધર્મના પ્રરૂપક હોય, સમ્યક દ્રષ્ટિ ન હોય પણ સમ્યક દ્રષ્ટિ કહેવાતા હોય, સાધુ કહેવાતા હોય, આચાર્ય કહેવાતા હોય, ઉપાધ્યાય કહેવાતા હોય, એને વંદન નમસ્કાર કરે તો એમાં લૌકિક બુદ્ધિ નથી, પણ એમાં ધર્મ બુદ્ધિ છે. લૌકિક વ્યવહાર નથી, લૌકિક વ્યવહાર, લૌકિક પરંપરા અન્ય ચીજ છે, ધર્મ પરંપરા અને ધર્મ બુદ્ધિ અન્ય ચીજ છે. એટલે એ રીતે લૌકિક પરંપરામાં નમસ્કાર આદિ કરવાનો જે વ્યવહાર છે, લૌકિક વ્યવહાર છે, એને સમ્યક દર્શનમાં બાધા નથી. એ સમ્યક દ્રષ્ટિ પણ કરે, સમ્યક દ્રષ્ટિ નોકર હોય અને રાજા મિથ્યા દ્રષ્ટિ હોય, તો એને જે નોકરીમાં વિનય વિવેક રાખવાનો હોય એવો જ વિનય વિવેક રાખે. રાજા પધારે છે સભામાં તો ઊભા થઈ જાવ, તો બધા ઊભા થઈ જાય. રાજા ઊંચા આસને બેસે, સમ્યક દ્રષ્ટિ નીચા આસને બેસે, એમાં એને સમ્યક દર્શનનો દોષ લાગતો નથી. પણ ગમે એવો મોટો કહેવાતો હોય ધર્મી, છતાં એ ધર્મી ન હોય તો સમ્યક દ્રષ્ટિ એને વંદન નમસ્કાર કરે નહીં, એ નિયમ છે. એમાં એ શેર શરમમાં આવીને પણ ન કરે કે ભાઈ હું વંદન નમસ્કાર નહીં કરું તો બીજા લોકોને ખરાબ લાગશે, લોકોની અંદર મારું ખરાબ દેખાશે, અથવા લોકોને ખરાબ દેખાશે, અથવા કાંઈ ચર્ચાનો વિષય થશે, અથવા માન અપમાનનો પ્રસંગ ઊભો થશે, એવું કાંઈ વિચારે નહીં. એમાં એ સ્પષ્ટ રહે. બહુ ભાગ તો એવા ધર્મના પ્રસંગમાં સમ્યક દ્રષ્ટિઓ ઉપસ્થિત રહેતા નથી, અને ઉપસ્થિત રહેવાનો પ્રસંગ હોય તો એ સ્પષ્ટ કરે કે હું વંદન નમસ્કાર નહીં કરું. એ વાતને કોઈ તકલીફ, એ વાતથી એ પ્રકારથી કોઈ તકલીફ ઊભી નથી થઈ હોય તો જ મારું આવવાનું રાખો, અને નહીંતર હું ન આવું તે વધારે ઇષ્ટ છે.
બરોબર.
એમ કરીને પણ એ બહાર રહે. પણ કોઈ પણ કારણથી લોક લજ્જા, શે શરમ, કે આજીવિકાનો લોભ, કે કોઈ પણ પ્રકારના મળતરનો લાભનો કોઈ લોભ, સંબંધનો લોભ, એ રાખીને પણ કાંઈ એ ખોટો દેખાવ ઉભો કરે નહીં. હા, એને નમસ્કાર કરવામાં કોઈ વાંધો નથી. વિતરાગની પ્રતિમા હોય એને ફૂલ કેસર ચડાવી દીધા હોય, કોઈ નમસ્કાર કરે તો વાંધો છે? એમાં કોઈ સમ્યક દર્શન મિથ્યા દર્શનનો સવાલ નથી. એને વંદન નમસ્કાર થાય છે, પણ પોતે એ વિષયને અનુમોદે નહીં. ફૂલ કેસર ચડાવવાને એ અનુમોદે નહીં, બાકી વંદન નમસ્કારનો વાંધો નથી. કેમ કે ત્યાં કોઈ રાગાદ પોતે રાગ કરતો નથી, ફૂલ કેસર ચડાવવાનો પોતે રાગ કરતો નથી. જેને ચડાવ્યા છે એને દોષ છે, બાકી પોતે તો વિતરાગ મુદ્રાને જ દેખે છે ત્યાં. હા, મુદ્રા એવી કરી હોય કે જેમાં વિતરાગતા ન હોય તો એ વંદન નમસ્કારને યોગ્ય નથી. એવી પ્રતિમા વિકૃત કરી નાખી હોય તો તે વંદન નમસ્કારને યોગ્ય નથી. વિતરાગ મુદ્રિત પ્રતિમા છે. આમાં શું છે, સીધો વિષય શું છે ત્યાં તો દર્શનમાં, કે વિતરાગ મુદ્રિત પ્રતિમાના દર્શન કરતા પોતાને વિતરાગ ભાવનો આવિર્ભાવ થાય છે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ ભજે છે. આ એનો સીધે સીધો હિસાબ કિતાબ છે. એમાં ગડબડ હોય તો ન ચાલે. આપણે તો આ મંદિર બનાવ્યા પહેલા જતા હતા, ત્યાં દર્શન કરવા જતા હતા. ફૂલ કેસર ચડે છે ને તમારા જૂના મંદિરમાં ચડે છે, બે પાંચ હાથ ફૂલ નીકળી દીધા હોય છે, ખાસ કરીને નીચે મૂકે છે, હાથમાં મૂકે છે, પગ ઉપર મૂકે છે, માથે નથી મૂકતા. માથે નથી
મૂકતા,
વિપરીત પરંપરા છે. પછી તકરાર કરે કે અમારી પરંપરામાં ફેરફાર કરો, ફૂલ ન ચાલે, ફૂલ કેસર તો ચડાવવા જ પડશે, તો એ પરંપરા કોઈ સાચવવા જેવી છે એમ નથી. અથવા એમ કે ભાઈ 24 તીર્થંકરની સ્થાપનાની પરંપરા છે અને બીજા તીર્થંકરની સ્થાપનાની પરંપરા નથી, એ વાત પણ બરાબર. સવાલ જ નથી, ન નીકળ્યા હોય તો એ સવાલ નથી. નીકળ્યા પણ ન નીકળ્યા હોય તો એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
પૂજાના પુસ્તકમાં ઘણા વખત પૂજાઓ
હોય. હા, પૂજાના એનો અર્થ જ એ છે કે એની પૂજા રચી છે માટે એની સ્થાપના ક્યાંક ને ક્યાંક હોવી
જોઈએ.
720 72 ની પણ 720 ભગવાન ની પણ પૂજા છે ને,
પાંચ ભરત પાંચ હેરાવ 720 જીનેન્દ્ર પૂજા છે, પૂજન ઘણા વખત
હમણાં બહુ ચર્ચા થઈ હતી કે વિદ્યમાન હોય, ભાવિના તો ન થાય પણ કે વિદ્યમાન હોય એના એની પણ સ્થાપના ન થાય, એ તો એમ કે જે સિદ્ધાલયમાં પહોંચ્યા હોય એમની સ્થાપના કરવી જોઈએ. એમાં શું બતાવે છે, એમાં એક દલીલ છે કે મોક્ષ કલ્યાણ ક્યાં થયો છે હજી ભગવાનનો, તો તમે મોક્ષ કલ્યાણક કરી નાખો સ્થાપનાનો, પણ એ પંચ કલ્યાણક તો વિધિનાયકના થાય છે, બીજા ભગવાનના પંચ કલ્યાણક થતા નથી. અને સિંહદર ભગવાન બિરાજે છે ને, હજી એમનો મોક્ષ કલ્યાણક પાંચમાં બાકી છે, છતાં એમની સ્થાપના વિષય વિહરમાનની થાય છે, બરાબર થાય છે. કઈ અભ્યાસ કાંઈ અભ્યાસ નથી, કોઈનો અભ્યાસ નથી, અભ્યાસ નથી. અને બીજો વિષય અધ્યાત્મનો જે લાગે વર્ગે છે સીધો આ છે કે સ્થાપના છે એ નળનો વિષય છે, નળ અને નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ છે, દ્રવ નિક્ષેપ, ભાવ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, ચાર પ્રકારના નિક્ષેપમાં એક સ્થાપના નિક્ષેપ છે. નિક્ષેપ શું ચીજ છે કે નયના વિષયભૂત પદાર્થને નિક્ષેપ કહે છે. હવે નય કોને છે કે જેને સમ્યક જ્ઞાન છે એને નય છે, તો સમ્યક જ્ઞાન ધારી નય જ્ઞાન ધારી નિક્ષેપના વિષયનો નિર્ણય કરે એ સ્વીકારવા કોઈ તૈયાર નથી, અને જેને નય જ્ઞાન નથી એ નિક્ષેપના વિષયમાં ડાપણ કરે કે નહીં અમે કઈ એમ થવું જોઈએ, તમારી પાસે નય નથી, તમારો તમારા જ્ઞાનનો વિષય જ આ નથી, પછી તમે માથાકૂટ કરો એ શું કામ લાગે. ડાક્ટરનો એ ડાક્ટરી વિજ્ઞાનમાં ઘોયા મારે, વકીલનો એ વકીલાતમાં ઘોયા મારે, અને કુંભારનો એ ઘડો બનાવવામાં ઘોયા મારે તો ચાલે નહીં, હરખાઈનો માંદો પડ્યો હોય તો વકીલને બોલાવા ન જાય, ડાક્ટરને બોલાવા જાય કે કુંભારને બોલાવા ન જાય, કેમ કે ખબર છે કે આ જો ડાક્ટરને નહીં બોલાવું કુંભારને બોલાવીશ ને તો મરી જઈશ, એકના બદલે બીજું દેશે. એમ અહીંયા જે વિષયના જ્ઞાતા છે, જે વિષયનો જેને અધિકાર છે એનો સ્વીકાર ન કરવો, અને જેનો અધિકાર નથી એની પકડ કરવી, એ પરિસ્થિતિ ઊભી થઈ. હે, મહત્વનો વિષય છે. પણ એમાં શું છે કે ખાલી સ્પર્શ કરવાનો હોય છે, મંત્ર બોલીને સ્પર્શ કરવાનો હોય છે, એની વિધિ નથી કરવાની હોતી. જેમ કે જન્મ કલ્યાણક છે ભગવાનનો, તો મેરુ પર્વત ઉપર એમને જે અભિષેકની વિધિ છે એ વિધિનાયકની થાય, બાકીના વિધિ ઉપર 5000 પ્રતિમા હોય તો એ બધાને ત્યાં અભિષેકની વિધિ કરવા માટે મેરુ ઉપર ન લઈ જવાય, એનો જન્મ કલ્યાણકની એની વિધિ ન થાય, પણ અહીંની વિધિ થઈ ગયા પછી એને સ્પર્શ કરવામાં આવે છે. આ તો કઈ ખબર નહોતી, પણ આ અત્યારે પ્રશ્ન ઉઠ્યો એટલે આ બધા પ્રતિષ્ઠા પાઠના શાસ્ત્રોના વિશે ખૂબ ચર્ચા આવે, કોની વિધિ કેવી રીતે થાય છે, બીજા ભગવાનને કેવી રીતે સ્થાપવામાં આવે છે એ પ્રકારે. કેમ કે વિધિનાયક છે એની બધી વિધિ થાય પાંચે કલ્યાણક, અને એ જયારે મંત્ર બોલાય ત્યારે વિધિનાયકનો જે તે કલ્યાણકનો દિવસ હોય એને અહીંયા સ્મરણ કરવામાં આવે છે,
એના માતા પિતા એ રીતે બધું,
કે આ પાર્શ્વનાથ ભગવાન છે એમનો જન્મ આ દિવસે થયો હતો, તો એ તિથિનું ત્યાં ઉચ્ચારણ થાય. તો બીજા ભગવાનને તો એ કોઈ તિથિ નથી જન્મની, બધાની જુદી જુદી જન્મતિથિ છે, અને કેટલાકનો તો જન્મ જ નથી. જેમ કે આ 132 પ્રતિમા નંદીશ્વરના છે અને પંચમેરુના છે, એવા કૃત્રિમ સ્થાપના છે, અહીંયા કૃત્રિમ સ્થાપના છે, પણ અનાદિની અકૃત્રિમની છે, એને કોઈ પંચ કલ્યાણ કાંઈ છે નહીં, છતાં એની સ્થાપના સ્પર્શથી થઈ જાય છે ત્યાં. એનો તો જન્મ નથી થયો, એનું નામ નથી, એને લાંછન નથી, એને માતા પિતા નથી, એને કાંઈ નથી, છતાં થઈ શકે છે સ્થાપના. એટલે પરંપરાનો વિષય પણ, ખોટી પરંપરા, સાચી પરંપરા, નવી પરંપરા, જૂની પરંપરા, અસલ પરંપરા, મિથ્યા પરંપરા, આ બધો વિચાર માંગે એવો વિષય છે. નહીતર પરંપરાને બનામે જેટલી તકરાર કરવી હોય એટલી થઈ જાય.
મિથ્યાત્વની પરંપરા જેના નિમિત્તે ચાલે,
પરંપરા ચલાવનાર નું ફળ નરક કરતા ભયંકર છે. અંતાજીઓ એને અનુસરે છે, બહુ મોટી પરંપરા ચાલે છે. એટલે અહીંયા એ વાત લેવાનું કારણ છે, અહીંયા વક્તાનું સ્વરૂપ ચાલે છે. તો કે છે કે બહુ જવાબદારી વાળી જગ્યા છે આ. વક્તાની જે સીટ છે બહુ જવાબદારી વાળી છે, કે તું કહીશ એ પ્રમાણે બીજા અનુસરશે. માટે કહેવામાં બહુ ધ્યાન રાખવા જોઈએ, નહીતર ત્યાં વર્તમાનમાં ધર્મ બુદ્ધિથી વાત કરે છે. વક્તા વાત કરે છે એ ધર્મ બુદ્ધિથી વાત કરે છે, ત્યાં કષાય બુદ્ધિથી વાત કરે છે એમ નથી. હા, કષાય બુદ્ધિ ત્યાં છે કે એ વક્તા પણ સંભાળતા કાંઈ પણ અપેક્ષા બુદ્ધિ હોય, સમાજની કે સમાજની કોઈ વ્યક્તિની અપેક્ષા બુદ્ધિ હોય તો ત્યાં ધર્મ બુદ્ધિ નથી, અથવા માન બુદ્ધિ હોય તો ત્યાં ધર્મ બુદ્ધિ નથી, ત્યાં કષાય બુદ્ધિ છે. એ કષાય બુદ્ધિથી તો એ તો તીવ્ર મિથ્યાત્વ છે, પણ ત્યાં તો બીજી ગડબડ વધારે છે, મહાવિપરીતતા છે. પણ ધર્મ બુદ્ધિથી અજ્ઞાન વડે મિથ્યા પ્રરૂપણા થાય ત્યાં કષાય બુદ્ધિ ન હોય, ને ધર્મ બુદ્ધિથી એટલે એવા અભિપ્રાયથી અજ્ઞાન વડે મિથ્યા પ્રરૂપણા કરે તો એનું ફળ પણ નિગો છે. એવો વિષય છે. એક સરખો નથી પણ ભળતો દોષ છે, એમાં ભેદ પ્રભેદ પણ અનેક જાતના છે. એટલે એ તો ચોક્કસ પ્રકાર હાથમાં લેવો જોઈએ, અને ત્યાં કેવો દોષ છે એને વિચારવો જોઈએ. પણ મુખ્ય વાત એ છે કે વિતરાગતાની પુષ્ટિ થાય છે કે નહીં એ વાત એને પરીક્ષા બુદ્ધિથી તપાસતા આવડવી જોઈએ. આ જવાબદારી શ્રોતાની એકલાની નથી, વક્તાની પણ, આ વક્તાની એકલાની નથી, શ્રોતાની પણ આ જવાબદારી છે. વક્તાના સ્વરૂપમાં, વક્તાનું સ્વરૂપ કહેતા કહેતા ટોડરમલજી શ્રોતાની જવાબદારીને સાથે બતાવતા જાય છે. આ જરા વિશેષતા લીધી છે, આ બોલ ચાલે છે મોક્ષ માર્ગ પ્રકાશકના પહેલા અધિકારને. અસત્ય રચના રૂપ મહાવિપરીત કાર્ય તો ક્રોધ માન માયા લોભની અત્યંત તીવ્રતા થતા જ થાય છે. શું કહે છે કે અસત્ય સિદ્ધાંત અથવા અસત્ય રચના ત્યારે કરે છે કે કાં તો એ ક્રોધ પ્રેરિત હોય, કાં તો માન પ્રેરિત હોય, કાં માયા પ્રેરિત હોય, અને કાં લોભ પ્રેરિત હોય. એવી કોઈ પરિણામની તીવ્રતા થાય ત્યારે અસત્ય રચના રૂપ મહાવિપરીત કાર્ય થાય. ખાસ કરીને જૈનના નામે પણ જે અન્યથા શાસ્ત્ર રચના થઈ ત્યાં શું કારણ બન્યું કે કાં તો એને ક્રોધ આવ્યો, જે સત્ય રચના છે એની સામે ક્રોધ આવ્યો, કાં તો જે અમુક જૂથ છે એમાં પોતાનું સ્થાન ટકાવી રાખવું એવું માન આવ્યું કે ભાઈ આ અમારો સંપ્રદાય છે, એ સંપ્રદાયને બરાબર સાચવી રાખવો જોઈએ. અથવા માયાચાર તો જ્યાં માન હોય ત્યાં ના લે નહીં, કેમ કે એ તો માન મેળવવામાં માયાના પરિણામ આપોઆપ ઉભા થઈ જાય છે. અને લોભમાં કાંઈ ને કાંઈ પદાર્થનો લોભ, કોઈને કોઈ આર્થિક લોભ, સંબંધનો લોભ, ગમે તે પ્રકારે લોભ પ્રેરિત પણ અત્યંત તીવ્રતા થતાં અસત્ય રચના, સિદ્ધાંતની અસત્ય રચના થાય છે, અપસિદ્ધાંતને સ્થાપે છે. એવું મહાવિપરીત કાર્ય એમ થતાં થાય છે અને તેથી તેનું ફળ પણ ઘણું આકરું આવે છે. એનું ફળ સાધારણ આકરું આવતું નથી પણ ઘણું આકરું એનું ફળ આવે છે. વક્તાને અનુસરીને બોલ છે, કેમ કે પ્રરૂપણા તો વક્તા કરે છે ને, એટલે વિતરાગતા કેવળ વિતરાગતા ઉપાધિ છે, એકાંતે વિતરાગતા ઉપાધિ છે. એવું જે વિતરાગતા વધે અને કશાય ઘટે એવું પ્રયોજન જેમાં હોય તે જૈન શાસ્ત્ર છે. હવે શાસ્ત્રની પરીક્ષા લઈએ છે, કેમ કે જૈનના નામે શાસ્ત્રો લખાઈ જાય, લખે કે જૈન તત્વ મીમાંસા, જૈન તત્વો એનું નામ જૈનથી આપી દઈએ, જૈનના તત્વો, જૈનના દ્રવ્યો, જૈનનું આગમ, ગમે તે જૈન શાસ્ત્રનું નામ આપે તો એનું ધોરણ શું છે? વાત કરી હતી કાલ પ્રમ દિવસે, દિગંબર મુનિ સોનગઢ આવ્યા હતા, અત્યારે તો ગુજરી ગયા છે, મહાવીર કીર્તિ હતા, મહાવીર કીર્તિ ગુજરી સમય શિખર ની યાત્રાનું એક મારી પાસે પુસ્તક છે, ગુરુદેવ સાથે વાતચીત કરતા એમાં એમ લખ્યું છે કે સમય શિખર ની યાત્રા કરે એનો મોક્ષ થઈ જાય, એવો મહિના સમય શિખર નો કહે છે. ગુરુદેવે સીધું જ કહ્યું એ શાસ્ત્ર ન કહેવાય, એ જૈન નું શાસ્ત્ર ન કહેવાય, સીધું જ છે. એ તો મુનિ હતા, શું ચાંદના લગભગ 4:30-4:45 આવેલા, દર્શન કર્યા પહેલા મંદિરમાં, પાલિતાણાથી ચાલ્યા આવતા, હું હતો તે દિવસે ત્યાં સોનગઢ. પછી વ્યવસ્થા રાખી હતી પ્રવચન મંડપમાં, એક રૂમ ખાલી કરાવ્યો કે ભાઈ ત્યાં એમને ઉતારો આપજો, વ્યવસ્થા તો કરવી જોઈએ, રાત રોકાવાના છે. સાંજ પડી ગઈ હતી, મારા સાહેબ પણ આહાર કરીને પછી આ બાજુ આંટો મારવા નીકળ્યા, આંટો મારતા હતા તે દિવસે પ્રવચન મંડપ સુધી. એટલે ત્યાં ખાસ ગયા, એમની રૂમમાં બેઠા હતા, એટલે પોતે બેઠા, એમણે વાત શરૂ કરી. મારી પાસે એક સમિત શિખર પુસ્તક છે, એમાં એમ લિખ્યું છે, હિન્દીમાં બોલતા હતા, કે એક વાર પણ સમિત શિખરની યાત્રા કરે એનો મોક્ષ થઈ જાય. ગુરુદેવે સામાન્ય વાતચીત કરતા હોય એમ જ કીધું, સિદ્ધાંત પ્રતિપાદન કરતા એવું ન કહ્યું, કેમ કે એમ નહીતર એમ લાગે મને ઉપદેશ આપે છે, એને શાસ્ત્ર ન કહેવાય. કે એવું લખ્યું હોય એ તો રાગ છે, યાત્રા કરવું એ તો યાત્રાનો શુભ રાગ આવે, પણ શુભ રાગથી મોક્ષ થાય એમ કહે એ શાસ્ત્ર નહીં, એને શાસ્ત્ર ન કહેવાય. એટલે એમને મહિમા કરવા માટે ગમે એમ લખી નાખે, ભલે એ શાશ્વત તીર્થ સ્થાન છે અને એનો વ્યવહારે ઘણો મહિમા છે, કાંકરે કાંકરે સિદ્ધ થયા છે, એટલા તીર્થંકરો ઉપર ગયા છે, એટલું પવિત્ર સ્થાન છે, તો પણ સિદ્ધાંત તૂટી જાય એટલી હદે મહિમા કરવામાં આવે, એટલે એવી અતિશયોક્તિ કરવામાં આવે કે જેમાં સિદ્ધાંત ન બચે, સિદ્ધાંત તૂટી જાય એ શાસ્ત્રમાં કહેવાય. એવી રીતે કોઈ લખી નાખે, પુસ્તક બનાવી નાખે, માટે જેટલા પુસ્તક થાય તે બધા શાસ્ત્ર એમ ન હોય. શાસ્ત્રની પરિભાષા કરી છે અહીંયા, કે વિતરાગતા વધે અને કશાય ઘટે એવું પ્રયોજન જેમાં હોય, રાગ દ્વેષ મોહ આદિ કશાયો ઘટે મટે અને વિતરાગતા રાગ દ્વેષ રહિત પરિણતિ ઉત્પન્ન થાય અંતરમાં, એવું જેમાં પ્રયોજન હોય, એવી જેમાં યોજના હોય, જે કથનમાં એવી યોજના હોય તે જૈન શાસ્ત્ર છે. જો હવે અહીંથી લઈએ કે સમ્યક દ્રષ્ટિની જે રચના છે, વાણી પુસ્તકારૂઢ થાય તો તે શાસ્ત્ર છે. કેમ કે એમાં વિતરાગતા વધે અને કશાય મટે એવું પ્રયોજન હંમેશા જળવાય રહે છે. પછી કોઈ એમ કે ફલાણા સમ્યક દ્રષ્ટિની રચનામાં આટલી ભૂલ છે તો એ ક્ષોભસમનો દોષ હોય છે, પણ પ્રયોજનનો દોષ એમાં હોતો નથી. ક્યારે એનું પ્રયોજન જુદું થઈ જાય એમ બનતું નથી. કોઈ સમ્યક દ્રષ્ટિનું શાસ્ત્ર જ્ઞાન અલ્પ હોય તો એવો ક્ષોભસમનો દોષ થવાનો સંભવ છે, પણ તેથી કાંઈ એનો પ્રયોજનનો દોષ છે એમ નથી. તો આ પ્રયોજન એમાં સદાય જળવાઈ રહે છે. જેની દ્રષ્ટિ સમ્યક છે એટલે કે એ દ્રષ્ટિને આચરણ અપેક્ષાએ વિચારીએ તો એક પોતાનું પરમ સ્વરૂપ, પરમ વિતરાગ સ્વરૂપ જ જેને સર્વસ્વપણે ઉપાદેય થઈ ગયું, એવી દ્રષ્ટિ આચરણની પ્રધાનતાથી જેની છે, એના કથનમાં આ પ્રયોજન તૂટતું નથી. કદી એના કથનમાં કશાય મટાડવો અને વિતરાગતાની વૃદ્ધિ કરવી, વિતરાગતા પ્રાપ્ત કરવી એ પ્રયોજનનો ઘાત થાય, એ પ્રયોજન ઉપર પ્રહાર થાય, એ પ્રયોજન તૂટી જાય એવું એનું કથન કદી ન આવે, ક્યારે પણ ન આવે. આ એનો સિદ્ધાંત છે. તેથી તેમની વાણીને શાસ્ત્ર કહેવામાં આવ્યું છે. તે જૈન શાસ્ત્ર છે. આ વાતની જેને પરીક્ષા કરતા આવડતી નથી તેને ધર્મ થઈ જાય એમ બને નહીં. શું કહે છે? ધર્મ કહેનાર અને ધર્મના શાસ્ત્રો બનાવનાર એ બેની જેને પરીક્ષા આવડે નહીં અને એ એમ માને કે અમને ધર્મ થઈ જાય તો એને કદી ધર્મ થવાનો પ્રસંગ નથી. વા શ્રોતાની જવાબદારી લઈ લીધી. વક્તાનું સ્વરૂપ તો ચાલે છે ઠીક, આ 340 સુધી બધી જ વાત છે, પાછળ આવે એટલું ખરું, પણ 340 સુધી તો હજી એ જ વાત ચાલે છે. 341માં એ છે, બહુ વિસ્તારથી લીધું છે. 843માં એ છે, 844માં તો સ્પષ્ટ લીધું છે. જૈન તે વાળો નથી. ઘણી વાત લીધી છે. વક્તા શ્રોતા ઉપર તો બહુ વિસ્તારથી પ્રવચન આવ્યું છે. શું કહે છે કે આ રીતે વક્તાની અને પુસ્તકની જેને પરીક્ષા કરતા આવડતી નથી, આ જવાબદારી વાંચનારની અને સાંભળનારની છે. અને એમ માને કે આપણે તો ક્યાં કાંઈ ખોટું કરવું છે, આપણે તો ધર્મ કરવા માટે બધું જે કાંઈ કરીએ છીએ આપણે ધર્મ પ્રાપ્તિ માટે કરીએ છીએ ને, આપણો અભિપ્રાય થોડો બીજું ઉલટો છે કાંઈ, આપણે તો ધર્મ બુદ્ધિથી પ્રવૃત્તિ છે આપણે, એમ અહીંયા ચાલતું નથી. એવી રીતે ધર્મ બુદ્ધિથી તો જગતના તમામ સંપ્રદાયમાં ગાડરિયા પ્રવાહની જેમ, ઘેટાની જેમ બધા ચાલે જ છે, એ બધા ધર્મ બુદ્ધિથી જ ચાલે છે. એક દિવસમાં 3 વખત નમાજ પઢનારાને ધર્મ બુદ્ધિ નથી? અમથો અમથો મસ્જિદમાં જાય છે એ ધર્મ બુદ્ધિથી જ જાય છે, અને ફકીર થાય છે એ પણ ધર્મ બુદ્ધિથી થાય છે. પણ એમ કેવળ ધર્મ બુદ્ધિ પર્યાપ્ત નથી, અહીંયા તો એને પોતાને પરીક્ષા કરતા જ આવડવી જોઈએ ધર્મની, ધર્મીની, ધર્મશાસ્ત્રીની, ધર્મશાસ્ત્રની, એ બધાની પરીક્ષા કરતા એને આવડવી જોઈએ. ફેર પડે એટલે ગડબડ છે, થોડો ફેર દેખાય ચોર ચોર નો એક આંગળો દેખાય એટલે આખો ચોર છે ત્યાં, ત્યાં એમ ન ચાલે કે એક ટકો અવયવ જો દેખાણો છે માટે આખો ચોર દેખાય તો માનું, નહીં તર ન માનું એમ ચાલે બબ્બે વખત પ્રવચન કર્યા છે, એટલી એટલી ચર્ચાઓ કરી છે, હજારો પડખે થી આ વિષય ને સ્પષ્ટ કર્યો છે, હજારો પડખે થી એ રીતે પોતાને ક્યારે ધર્મ થઈ શકે એ વાત પણ પરીક્ષા પ્રધાની થઈને વિચારવા જેવી છે. પોતે એમ વિચારવું ઘટે છે કે જ્યાં સુધી હું આવી પરીક્ષા કરવાની ક્ષમતા નહીં ધરાવું ત્યાં સુધી મને ધર્મ નહીં થાય. આ વાત અહીંથી સમજવી છે કે બરાબર મને પોતાને પરીક્ષા કરતા આવડવી જોઈશે અને નહીતર એમને એમ કઈ ધર્મ થઈ જશે એ વાત બનવાની. સામાન્ય રીતે તો સમાજનો બહુ ભાગ તો ત્યાગીને જોવે છે અને ત્યાં ધર્મ ધર્મી પણ માની લે છે, એટલો ત્યાગ કર્યો છે. બાહ્ય ત્યાગમાં સમાજનો મનુષ્યનો બહુ ભાગ ધર્મ માને છે, કેટલોક બુદ્ધિજીવી જે વિભાગ છે સમાજનો એ એમ જોવે છે કે એકલો ત્યાગ નહીં એને કાંઈ જ્ઞાન છે કે નહીં એમ પણ જોવે છે, તો એને કાંઈ શાસ્ત્ર સંબંધીનું સિદ્ધાંત સંબંધીનું જ્ઞાન હોય તો એને ધર્મ છે એમ માને છે. એમ બે રીતે જીવો ધર્મ ન હોય ત્યાં ધર્મ માનવાનું કારણ સમજી લે છે, ધર્મ પ્રાપ્ત થવાનું કારણ બે રીતે છતાંય શ્રદ્ધાની પરીક્ષા કરતા આવડવી
જોઈએ.
ગુરુદેવ એક શ્લોક બોલતા હતા કે બાલાનામ પશ્યંતિ લિંગાહા, બાળક બુદ્ધિ જેવા જીવો છે તે લિંગ એટલે બાહ્ય ચિહ્નને જોવે છે, બાહ્ય ચિહ્નમાં ત્યાગ અને બાહ્ય ચિહ્નમાં શાસ્ત્ર જ્ઞાન બે બહારમાં દેખાય એવી ચીજ છે એટલે એને બાહ્ય લિંગ કહ્યા છે. પછી એમ કહેતા કે તત્વદ્રષ્ટિ જીવ તો શ્રદ્ધાન સામા જીવનું શ્રદ્ધાન અનંત ગુણના પિંડ સાથે સંબંધ ધરાવે છે કે નહીં આમ લેતા, જે ધ્રુવ આત્મા છે એની સાથે એના શ્રદ્ધાને સંબંધ છે કે નહીં આટલું જોવે છે. આ પરીક્ષા કરીને તપાસી લે છે અને પછી અનુસરે છે એ ખાસ કહેતા. એ વિષય હમણાં આપણે અહીંયા ચાલ્યો ત્યારે થોડોક વિષય એમ ચલાવ્યો હતો કે ભાઈ અધ્યાત્મની પણ વાત કરતા હોય છતાં પણ ગડબડ હોય તો કેવી રીતે અમારે તપાસવું. ગુરુદેવની કૃપાથી અધ્યાત્મનો વિષય એટલો બધો અત્યારે પ્રચાર પામ્યો છે કે અધ્યાત્મની વાત પણ અનેક જીવો કરે છે, તો એ અધ્યાત્મ યથાર્થ છે કે અધ્યાત્મમાં પણ ત્યાં ગડબડ છે એ અમને કેમ ખબર પડે? પરીક્ષા તો હવે ઠેઠ સુધી કરવી પડે છે. કહે છે કે ત્યાં પણ જ્યાં અધ્યાત્મ વિશેષ છે ત્યાં ભક્તિ પણ વિશેષ છે, આ એનું ચિહ્ન છે. એ શ્રીમદજીનો આપણે બોલ લીધો હતો, શ્રીમદજીનો એક બોલ છે એ વિષયમાં, એમણે તો 90 વર્ષ પહેલા એ વાત થાપી છે, પણ એ તો સર્વત્ર સિદ્ધાંતિક વાત તો
સર્વત્ર હોય,
સર્વત્ર એક જ પ્રકારે નીકળે છે. કેમ કે અધ્યાત્મ શુષ્કતા પણ આવે છે વગર ભક્તિએ, અધ્યાત્મ શુષ્કતા આવે છે એટલે એમણે એમ લખ્યું છે કે માત્ર એકનું અધ્યાત્મ સ્વરૂપ ચિંતવન જીવોને જીવને વ્યામોહ ઉપજાવે છે. ઠીક, અધ્યાત્મનું ચિંતવન અને વ્યામો ઉપજે કે હા એ પણ એક પ્રકાર છે, વિચારવા જેવો વિષય છે. પણ અમે તો આત્માનું ચિંતન કરીએ છીએ કે ઉભો રહીએ ત્યાં વ્યામો નથી ને. ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, સ્વેચ્છાચારી પણ ઉત્પન્ન કરે છે, અથવા ઉન્મત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે. બોલે જ રાખે, નિશ્ચય પ્રધાનતાની વાત ઠપકારે જ રાખે, એને ઉન્મત પ્રલાપ દશા કહે છે. જેમ ગાંડપણમાં કોઈ બોલે એવી દશા છે. કહે છે કે ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે. અહીંયા સ્થાપના લીધી છે પાછું, ભગવાનના સ્વરૂપના ધ્યાનાલંબનથી. જો નેવું વર્ષ પહેલા નાખ્યો છે, ભગવાનના સ્વરૂપના ધ્યાનાલંબનથી ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે, જેથી શુષ્કતા સ્વેચ્છાચારીપણું અને ઉન્મત પ્રલાપતા થતા નથી. અને સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે અને શુષ્કતા આદિ દોષો ઉત્પન્ન થતા નથી, અને ભક્તિ માર્ગ પ્રત્યે પણ જુગુપ્સિત થતા નથી. પરલક્ષી ધારણાવાળા જીવને હવે શું ક્યાંથી એ વ્યામોહ થયો અધ્યાત્મમાં, કે એટલી પરલક્ષી ધારણાથી અધ્યાત્મના વિષયની શાસ્ત્રમાંથી, ત્યારે માત્ર પરલક્ષી ધારણામાં ઉભો ઉભો એટલું એ ચિંતન ચાલુ રાખે ત્યારે એમાંથી વ્યામોહનો જન્મ થાય છે, એમાંથી મોહ ઉત્પન્ન થાય છે. નવો એને અધ્યાત્મનો વ્યામોહ કયો છે. જ્ઞાનીને તો સહજપણે અને મુખ્યપણે અંતર્મુખી સ્વલક્ષી અધ્યાત્મ ચિંતન હોય છે, ત્યાં અધ્યાત્મનો વ્યામોહ સમજવા યોગ્ય નથી, એટલો વિષય છે. પછી એના દ્રષ્ટાંત લીધા હતા, જેમ કે સુગાનીજી છે, ફરીથી વાંચું લઈએ. પછી સુગાનીજીનો દ્રષ્ટાંત લીધો હતો, જેમ કે સુગાનીજીની વાણીમાં અધ્યાત્મની બહુ મુખ્યતા હતી, દ્રષ્ટિ પ્રધાનતા નિશ્ચય પ્રધાનતા ઘણી આવતી હતી. તો ત્યાં અધ્યાત્મનો વ્યામો હતો કે નહીં, અધ્યાત્મનો વ્યામો કહો કે સૂક્ષ્મ અથવા સ્થૂળ નિશ્ચયાભાસ કહો, બંને એક જ છે, એ તો નામ જુદા છે. તો ત્યાં નિશ્ચયાભાસ છે કે નથી એમ કેમ નક્કી કર્યું, કે ભક્તિના પ્રકરણમાં એની ભક્તિ પણ એવી જ જોરદાર હતી. આ એનું બીજું સાઈડ ચિહ્ન છે કે જયારે એમણે ભક્તિ કરી ઉપકારી ની, ત્યારે એવી ભક્તિ કરી કે મારે માટે તો અનંત તીર્થંકર છે. મર્યાદા હિસાબ કિતાબ ન રાખ્યો કે આ તો અવિરત સમ્યક દ્રષ્ટિ છે, આના કરતા તો મી વધારે છે, આના કરતા તો અર્યંત મોટા છે, અરે કે અનંત તીર્થંકર થી વધારે છે. કેવો હિસાબ કિતાબ કર્યો કે નહોતો? એવો વિષય છે, ઉપકાર જાય એને બહુ મોટો, એની અંદર હિસાબ બહુ મોટો છે. કોઈ એમ કે હિસાબ કિતાબ વાળી શું વાત છે, એની અંદર કે હિસાબ તો બહુ મોટો છે. એને અનંત કાળના અનંત દુઃખનો અને અનંત કાળના અનંત સુખનો હિસાબ કર્યો છે. જો હિસાબ કિતાબના દ્રષ્ટિકોણથી પૂછો તો આ એનો જવાબ છે કે હું અનંત કાળના અનંત દુઃખોમાં સબડ્યો છું, અને હવે પછી અનંત કાળનું અનંત સુખ મને મળવાનું છે, એ આ પુરુષ છે કે જ્યાંથી આ મને રસ્તો મળ્યો છે. એટલે એનો હિસાબ એને એમ કર્યો છે, અને એ યથાર્થ છે, બરાબર છે. માત્ર એકનું અધ્યાત્મ સ્વરૂપ ચિંતવન જીવને વ્યામો ઉપજાવે છે, ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારી પણ ઉત્પન્ન કરે છે, અથવા ઉન્મત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે. આઠ નંબર છે 753.
753
અથવા ત્રેપન છે એટલે ભંગ કરીને 29 ત્રીસમું વર્ષ છે શ્રીમદજી ભગવાનના સ્વરૂપના ધ્યાનાલંબનથી ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે અને ત્યાં આવો અધ્યાત્મનો જે વ્યામોહ છે એ ગૌણ થાય છે, એ પ્રકાર ઉત્પન્ન થાય, એ પ્રકારથી બચી જાય. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી આમાં શું છે કે જે પ્રતિમા જે છે એ ધ્યાનના અવલંબનનું નિમિત્ત છે, એટલે ભગવાનની સ્થાપના કરવામાં આવી છે. મુખ્ય જો કોઈ કારણ હોય તો ધ્યાનના અવલંબનનું એ નિમિત્ત છે. સ્વરૂપ ધ્યાનનું અવલંબન સીધે સીધું દેખાતું હોય તો ક્યાં દેખાય છે? બહારમાં. બાકી તો અંતરંગનો વિષય છે એકદમ. ધ્યાન છે એ તો જીવની અંતર્મુખી પર્યાય છે. ધર્મ ધ્યાન તો જીવની અંતર્મુખી પર્યાય છે. કેમ ખબર પડે? અરૂપી અંતર્મુખી પર્યાય નું આ એક જ એવું નિમિત્ત છે જગત ની અંદર. એમનો ઉપદેશ છે, પણ ભગવાનની મુદ્રા છે ને આ તો સ્થાપનામાં.
ભગવાન તીર્થંકર
એ તો સીધી અંતર્મુખતાને જ બતાવે છે. આપણને તે દિવસે ચર્ચા છે, આ અંતર્મુખતાને બતાવે છે, સહેજ પ્રસન્નતા બતાવે છે, તો પરમાનંદને બતાવે છે. પ્રસન્નતા પણ થોડી દેખાય છે પ્રતિમાજી ઉપર, તો એ પરમાનંદની પ્રસન્નતા છે. હાસ્યની પ્રસન્નતા નથી, હાસ્ય પાપ ભાવ છે. કે છે કે જેથી શુષ્કતા સ્વેચ્છાચારીપણું અને ઉન્મત પ્રલાપતા થતા, એ નિયમ સારનો વિષય છે. પદ્મ પ્રમલધારી દેવ નું અધ્યાત્મ બહુ જોરદાર દેખાય છે.
બહારમાં
સાઈડ પર્યાય ને પરદ્રવ્યમ પરભાવમ હેયમ ઇતિ એમ કરીને લેખન, એમનો ભક્તિનો અધિકાર જુઓ અને એમાં તીર્થંકરની ભક્તિ કરી છે. ગજબ ભક્તિ કરી છે એમને. તો એ બે પડખા એક સાથે રહે છે. સાધકની દશામાં આ બે પડખાનો સુમેળ હોય તો નિશ્ચયાભાસ ન થાય, નહીતર નિશ્ચયાભાસ થતા વાર લાગે એવો વિષય નથી.
પાછો
એવો વિષય છે, એટલે એની પરીક્ષા એ રીતે કરવી જોઈએ કે અધ્યાત્મ છે તો ભક્તિનું પડખું કેમ છે. આ વસ્તુ સાથે સાથે એને આવવી જોઈએ. હજી તો ભગવાનની પ્રતિષ્ઠા નથી થઈ, પણ જોઈ જોઈને ભક્તિ કરે છે. અત્યારે તો 350-350 માણસ ભક્તિમાં આવે છે. બેનશ્રીના ઘરે રોજ 1 વાગે ભક્તિ કરાવે છે. અને એ રીતે આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતા થાય છે. એ રીતે સ્વલક્ષી સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતા થાય તે યોગ્ય છે. માત્ર પરલક્ષી ધારણાથી અધ્યાત્મની કોઈ પ્રધાનતા કરી જાય તો એ શુષ્કતા અને નિશ્ચયાભાસને લઈ આવશે. સૌથી વધારે કપરો વિષય છે પરીક્ષા કરવા માટે, પણ છતાં પણ પરીક્ષા થઈ શકે એવું છે. જ્યારે ત્યાં સુધી વિચાર કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે ત્યારે એ કૃત્રિમ છે કે સહજ છે? ઠીક છે, પ્રશ્ન સારો છે, પ્રશ્ન નીકળે તો વિષય પણ ચાલે. કે સ્વાભાવિક અધ્યાત્મ દશા તે અધ્યાત્મના પ્રકરણમાં યોગ્ય સ્થિતિ છે, એવી જ રીતે ભક્તિ પણ કૃત્રિમ ચીજ નથી. એમ કહ્યું કે જેનું અધ્યાત્મ સારું હોય તેની ભક્તિ સારી હોય, માટે ભક્તિને પણ છોડવી નહીં, એમ કૃત્રિમપણે કોઈ ભક્તિ કરે તો એ રીતે ભક્તિનો વિષય નથી, સહજ જ છે. એ બંને વિષયની જો સહજતા હોય તો ત્યાં આભાસ નથી. આમાં શું છે, આભાસનો અર્થ શું? આભાસ કોને કહીએ? કે જ્યાં સહજતા નથી ત્યાં આભાસ છે. ભાસ અને આભાસ આ બે વિશે વિચારવા જેવો છે. કે જ્યાં ભાવ ભાષણ છે, જેવો ભાવ છે તેવું જ ભાષણ છે, તે જ્ઞાનને સાચું જ્ઞાન કહીએ, યથાર્થ જ્ઞાન કહીએ. અને જ્યાં ફેરફાર વાળું ભાષણ હોય તેને આભાસ કહીએ. બરાબર છે,
બરાબર.
તમને આભાસ થઈ ગયો છે, તમે બી ગયા છો, ત્યાં બીજા જેવું કાંઈ નથી. અથવા નિશ્ચયાભાસ, વ્યવહારાભાસ, એટલે યથાર્થ વ્યવહાર નહીં, યથાર્થ નિશ્ચય નહીં, પણ જેમાં એવો આભાસ થાય, એટલે ત્યાં કૃત્રિમતા હોય હોય ને હોય જ. આ એનો નિયમ છે, ભ્રમણાય છે. એ ભ્રમણાય આભાસનો બીજો અર્થ છે, એમ જ છે. તો એને ભ્રમણા થઈ હોય ત્યારે એમાં કૃત્રિમતા એને ઉમેરવી પડે તો એ બધું બને. એટલે અધ્યાત્મનું જોર મારે ત્યાંય કૃત્રિમ રીતે મારે, અને ભક્તિનું જોર મારે ત્યાંય કૃત્રિમ રીતે ભક્તિ કરે. તો એ સહજતા છે કે એનો આભાસ છે એ વિષય પરીક્ષા કરવા ધારે ન સમજાય એવું બનતું નથી. પરીક્ષા કરવા ધારે એને સમજાય, સમજાય એને સમજાય જ એવો વિષય છે. એટલે તો ત્યાં સુધી લીધું શાસ્ત્રમાં, ત્યાં સુધી આજ્ઞા કરી કે કોઈ જીવ, આ તો ગ્રસ્તમાં તો ઠીક છે, પણ કોઈ જીવ યથાર્થ દ્રવલિંગને ધારણ કરેલો હોય, નગ્ન દિગંબર 28 મૂળ ગુણ ને પંચ મહાવ્રત બરાબર પ્રતિપાલન કરનારો હોય, તો એને નવધા ભક્તિથી આહાર આદિ દેવો એમાં દોષ નથી, ભલે ભાવલિંગી ન હોય તો. પણ ત્યાર પછી તેના અંગત પરિચયમાં જઈને નક્કી કરવું કે ભાવલિંગી છે કે નહીં, પછી એના ઉપદેશને અનુસરવું, નહીતર સત્સંગ છોડી દેવું. પણ ઘણા ત્યાગી છે અને ઘણા જ્ઞાની છે, શાસ્ત્રની વાત કરે છે એમને ચાલે, શાસ્ત્રમાંથી વાત કરે છે એમને ચાલે. દ્રવલિંગની પરીક્ષા કરવી, યથાર્થ દ્રવલિંગ દેખાય તો, એમાં ગડબડ દેખાય તો પરીક્ષા કરવાનો સવાલ જ નથી. તો પછી બીજા કોઈ છે એની તો યથાર્થ પરીક્ષા કરવી જ જોઈએ, જો ધર્મ બુદ્ધિએ અનુસરવું હોય તો. એટલો સવાલ છે, સંગ કરવાનો પ્રકાર હોય.
જય હો પરમ કૃપાળુ શ્રી કાંતુર દેવનો, જય હો વિદ્રાગી દિગંબર જિન ધારમનો, જય હો.